श्रद्धा विश्वास रूपिण याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् सिद्धा स्वान्तस्थमीश्वरम् सिद्धा स्वान्तस्थमीश्वरम्। राजा राम 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 सीता राम 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 राजा राम राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम राम राजा राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम 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 सीता राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 मानवनी पासे मन मानवनी पासे हृदय मन मनन करे हृदय नी अंदर भावोनो प्रादुर्भाव थाय। केटलीक वार मन हृदय नी उपरवट चाल्यू जाय, केटलीक वार हृदय मननु अतिक्रमण करे। मन एम कहेतुं होय के आ वस्तु बराबर छे, परंतु हृदय नी अंदर जे उर्मिशीलता होय, संवेदनशीलता लागणी होय, ते लागणी मनना विचार ने गौण गणीने તેનું અતિક્રમણ કરીને પોતાનું ધારેલું કરે તો કોઈક વાર એમ પણ બને કે હૃદયની અંદર જે સંવેદનશીલતા લાગણી અથવા તો ઉર્મિશીલતા હોય અને તેના પરિણામે એક વસ્તુ કરવાનું મન થતું હોય, મનથી મનન કરતા તેમ લાગે કે આમ કરવું વધારે યોગ્ય છે, મનોબળ એટલું બધું વધારે હોય કે હૃદયની ઉર્મિશીલતાને શાંત કરી દે, સંયમમાં રાખે અને કરવા જેવું જે કાર્ય હોય તે જ કરે, મહાપુરુષોનું આવું લક્ષણ હોય, એમની અંદર પણ ઉર્મિશીલતા તો હોય પરંતુ કેટલીક વાર ઉર્મિશીલતાને અતિક્રમવાની અથવા શાંત કરવાની પણ આવશ્યકતા પડતી હોય, તો કેટલીક વાર ઉર્મિશીલતાને અનુભવવાની આવશ્યકતા પડતી હોય, કયા વખતે કઈ આવશ્યકતા છે તેને વિવેક પુરસ્સર બરાબર ધ્યાનમાં રાખી અને તે પ્રમાણે પગલા ભરે તે મહાપુરુષ કહેવાય. સામાન્ય મનુષ્યો લાગણીના પૂરમાં તણાઈ જાય, કેટલીક વાર બુદ્ધિવાદની અંદર પણ જડ જેવા થઈ જાય, સંવેદન રહિત બની જાય, જીવનની અંદર જે નિયમન હોવું જોઈએ, સંતુલન હોવું જોઈએ, વિચાર શક્તિ અને ભાવ શક્તિ ઉર્મી શક્તિનું તે સંતુલન તેમના જીવનની અંદર જોવા મળે નહીં, અભ્યાસ કરતા કરતા પછી તેવું સંતુલન આવી શકે. આપણે ધાર્મિકલાલ પંડ્યાનું સુંદર પારાયણ સાંભળ્યું, કથાનક માણ ઉપર, એમ લાગતું હતું કે હજુ આગળ ને આગળ ચાલે તો કઈ ખોટું નથી, સારું છે, પણ તેમની અંદર આ વસ્તુ ઉર્મિશીલતા એક બાજુ, વિચારશીલતા બીજી બાજુ, વિચારશીલતાએ કહ્યું કે ઉર્મિશીલતાને હવે થોડીક શાંત કરો. કરી શક્યા. ઘણા કથાકારો નથી કરી શકતા હોતા, મુશ્કેલીમાં મુકાઈ જાય. ઘણી વાર આવું બની જાય. એક ભાઈએ કહેલું કે ભોજન કરવાની ઈચ્છા નથી, તો પછી જે નિમંત્રણ આપવા આવેલા તે માણસોએ કહ્યું કે કાંઈ નહીં, ભોજન ના કરતા, થોડું ચાખજો. ન છૂટકે તે ભાઈ ગયા, પણ જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે નિમંત્રણ આપનારને બહુ આશ્ચર્ય થયું કે હવે આ ઉભા ક્યારે થશે. એમણે કહ્યું કે આને તમે ચાખવાનું કહો કે જમવાનું કહો કે પેટમાં લાદવાનું કહો કે ઓવર લાદવાનું કહો, વધારે પડતું. તો કે જે કહો તે, પણ મારો સ્વભાવ આવો છે. ઘરમાં પણ હું જમવા બેસું ત્યારે ઈચ્છા હોય નહીં ચાખું, અને ચાખતા ચાખતા વાત આગળ વધી જાય. લાગણીને અતિક્રમી શકે નહીં. તો આપણા માણભટ્ટ, હવે ગુજરાતમાં તો આ માણભટ્ટુની પરંપરા ઓછી થતી જાય છે. પ્રેમાનંદની સ્મૃતિ કરાવે તેવા માણભટ્ટ આપણા ધાર્મિક લાલ બહુ સુંદર રીતે પોતાની વાતને રજૂ કરી, તેમણે રસપૂર્વક સાહિત્યના પણ રસિયા. હવે આ એમનો શોખ નથી ને, સ્વભાવ છે. એટલે નૈસર્ગિક આનંદ અને રસને રજૂ કરી શકે. અને તે છતાં પણ વિચાર શક્તિ, જુઓ, નિયમન કર્યું, લાગણીનું નિયમન. બધા પુરુષો કરી શકતા નથી, વિરલ પુરુષો જ કરી શકે. શ્રી રામને સીતા તરફ આકર્ષણ થયું છે, સીતાને રામ તરફ થયું. ઉપવનની અંદર બંને એકમેકને દૂરથી જોયા છે. દૂરથી જોયા પછીથી હૃદય સંવેદનશીલ બન્યા, છતાં પણ કોઈ કોઈની પાસે જતું નથી. દૂરથી જ ભાવોનો અનુભવ કરે છે, કારણ કે જે વિચાર શક્તિ રામની છે તે રામની ઉર્મિશીલતા ઉપર નિયમન કરે છે. સીતાની જે વિચારશીલતા છે તે સીતાની ઉર્મિશીલતાનું નિયમન કરે છે. સીતાને ભાવ તો અતિશય થાય છે, અવારનવાર શ્રીરામ પ્રત્યે જોયા કરે છે, છતાં પણ વિચાર શક્તિ સીતાને કહે છે કે આનાથી આગળ ન વધાય. અત્યારે જે સંવેદનશીલતા છે એ સંવેદનશીલતાને અથવા તો ઉર્મીને શાંત રાખવી જોઈએ. રામને પણ એમ થાય છે કે આપણને પણ સીતા ઉપર એક પ્રકારનું અદમ્ય અસાધારણ આકર્ષણ થયું, તે છતાં પણ આપણે રઘુવંશી છીએ, આપણો આ સ્વભાવ છે. ભૂલી ચૂકે પણ આપણી દ્રષ્ટિ જ્યાં ન જવાની હોય ત્યાં જતી નથી, ત્યાં સ્થિર થતી નથી, ત્યાં આકર્ષણને અનુભવતી નથી. રઘુવંશીઓનો આ સ્વભાવ છે. અને કદાચ આપણને આકર્ષણ થયું છે તો તેને અત્યધિક અગત્ય આપીને આપણે સીતાની પાસે જવાની જરૂર નહીં. આપણે શા માટે આવ્યા? યજ્ઞમાં સામેલ થવાને માટે આવ્યા છીએ, અને તે વખતે જે કાંઈ થવાનું હશે તે થશે. બંને પોતપોતાના હૃદયને થોડુંક અનુશાસનમાં રાખવાની શક્તિથી સંપન્ન છે. બંનેના લોહીના સંસ્કારો છે, લોહીના સંસ્કારો છે. હવે તો સાયન્સ પણ લોહીના સંસ્કારોમાં માને છે. લોહીની આવશ્યકતા કોઈ પણ દર્દીને પડે તો તેને ગમે તે માણસનું લોહી નથી ચાલી શકતું, નથી આપવામાં આવતું. લોહી રાખવામાં આવ્યું હોય, જમા કરવામાં આવ્યું હોય બાટલાઓમાં, તે બધા જ બાટલાનું લોહી કાંઈ દર્દીને કામ ના લાગે. જે લોહી તેના શરીરના લોહી સાથે મેળ ખાતું હોય, સુમેળ ખાતું હોય, તે જ લોહી તેને આપવામાં આવે અને તેને લાભ પહોંચાડે. સાયન્સ પણ આજે લોહીની સગાઈમાં માને છે, લોહીના સંબંધમાં માને છે. કેટલાક માણસો એવા હોય છે સંસારમાં, એમના લોહીમાં જેવી વાત હોય કે ભૂલે ચૂકે પણ બુરે માર્ગે પગલું ભરી શકે, બુરો વિચાર આવે જ નહીં. અને કેટલાક માણસોના લોહીમાં જેવી વાત હોય સારો વિચાર જ આવે. સારો ને ખરાબ વચ્ચેનો વિવેક કરી શકે જ નહીં. ગુલાબદાસ બ્રોકરે એક નાની સરખી નવલિકા લખેલી, અને નવલિકાની અંદર એક શ્રીમંતનું પાત્ર નિરૂપણ કરેલું. એ શ્રીમંતને પાન ખાવાનો બહુ શોખ. પોતાની દુકાન ઉપર બેઠેલા પાન ખાવાને માટેની પોતે તૈયારી કરી, પરંતુ જોયું તો ત્યાં પાણી નહોતું. પાનની અંદર કાથો વગેરે મેળવવો જોઈએ એને માટે થોડુંક પાણી પણ હોવું જોઈએ, તે નહોતું, સુકાઈ ગયો હતો કાથો. એટલે એની દ્રષ્ટિ તરત જ નીચે પડી, દુકાનની નીચેથી ગટરનું પાણી ચાલતું હતું. એણે એકદમ નીચે ઉતરીને ગટરના પાણીને પોતાના હાથમાં લઈને પાનમાં નાખીને કાથાને મેળવીને મોંમાં બીડું મૂકી દીધું. કેટલાક માણસો ખરાબ કર્યા સિવાય રહી ન શકે, બ્રોકર એમ કહેવા માંગે છે. કેટલાક સારા કર્યા સિવાય ન રહી શકે, સત્કર્મ જ કરે તે કદાચ પાન વગર રહી શકે, પણ ગટરનું પાણી પાનની અંદર સંમિશ્રિત કરી નહીં, સ્વપ્નમાં પણ તે વિચાર તેમને આવે જ નહીં. એટલે ઘણાને એમ થાય છે કે આ બંનેને પરસ્પર આકર્ષણ થયા તો પછી બંને ત્યાં એકલા જ હતા, લક્ષ્મણ પણ ફેવરેબલ અનુકૂળ જ હતા રામને, તો સીતાની સખીઓ તેમને પણ અનુકૂળ. જરાક 5-10 ડગલા આગળ વધ્યા હોત ને સેકન્ડ કર્યા હોત તો શું વાંધો હતો. આ જ વાત છે ને, સામાન્ય માનવો જે રીતે વિચારે છે તે રીતે અસામાન્ય માનવો નથી વિચારતા અને નથી વ્યવહાર કરતા. તે સંયમી હોય છે, આત્માના અનુશાસનથી બદ્ધ હોય, પ્રેમાનુભવ કરતા હોય, છતાં પણ પોતાના ધર્મની નીતિની માનવતાની મર્યાદાની રેખામાં રહીને તે પ્રેમના ઉપર અધિશાસન જમાવતા હોય. રામ અને સીતા એ પ્રકારના હતા, અને એમને જે લોહીના સંસ્કારો સાંપડેલા હતા તેના મૂળમાં મહારાજા જનક અને દશરથ બંનેના મનોબળો આત્મબળો કાર્ય કરતા હતા, પવિત્ર ચરિત્રો કાર્ય કરતા હતા. એમના લોહીની અંદર આ વસ્તુ હતી. સીતાએ પ્રવેશ કર્યો ભવાની માતાના મંદિરમાં, ત્યાં જઈને પ્રાર્થના કરી, અને ભવાની માતાએ માતા પાર્વતીએ સીતાના વિચારોને અનુમોદન આપ્યું હોય તેમ ભવાની માતાના ગળામાં જે માળા હતી તે માળા ફરવા લાગી, હાલવા લાગી, અને માતાએ કહ્યું જાણે કે તારા મનની અંદર જે પુરુષ છે તે પુરુષ તને પતિ રૂપે પ્રાપ્ત થશે. પાર્વતી પોતે જ તે અવસ્થામાંથી પસાર થયા હતા, ગિરિરાજ કુમારી. તેમને પણ ભગવાન શંકર પ્રત્યે દેવર્ષિ નારદના કહેવાથી પ્રેમ જાગ્યો હતો, અને દેવર્ષિ નારદના કથનને અનુસરીને પોતે શિવને પતિ તરીકે પસંદ કરવાને માટે વનમાં ગયેલા, અને ત્યાં જઈને તપશ્ચર્યા આદરી હતી, અને તે તપશ્ચર્યાના સુપરિણામ સ્વરૂપે ભગવાન શંકર પ્રસન્ન થયા હતા. ભગવાન શંકરે પાર્વતીને સ્વીકાર્યા પણ હતા પત્ની તરીકે. એટલે પ્રેમ કેવો હોય, આકર્ષણ કેવું હોય, તેના પ્રત્યે થોડીક સહાનુભૂતિ માતા પાર્વતીને પોતાના સ્વાનુભવના બળને લીધે પ્રાપ્ત થઈ હતી. એટલે સીતાની પ્રાર્થનાને સ્વીકારી, અને સ્વીકારીને તે પ્રાર્થનાને અનુમોદન આપ્યું, આશીર્વાદ ધર્યો કે જેની ઈચ્છા છે તે પુરુષ તમને પ્રાપ્ત થશે. માતા સીતાએ તો પ્રાર્થના કરી. તુલસીદાસજીએ પોતાના રામચરિત માનસમાં સ્થળે સ્થળે પ્રાર્થનાઓ મૂકી છે. સંસ્કૃત ભાષામાં કેટલીક ઠેકાણે પ્રાર્થનાઓ મૂકી છે, કેટલીક ઠેકાણે મૂળભૂત પ્રાકૃત ભાષામાં જેમાં રામચરિત માનસની રચના કરી છે તે ભાષામાં પ્રાર્થના મૂકી છે. પરંતુ પ્રાર્થનાઓ બહુ સુંદર રસમય રીતે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે રજૂ કરી છે. માતા સીતા પાર્વતીને પ્રાર્થના કરે છે મંદિરની અંદર જઈને, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર, જય ગણપતિ કાર્તિક ની માત, જય ગણપતિ કાર્તિક ની માત, જગ જનની વિદ્યુત દ્યુતિ ગાત્ર, જગ જનની વિદ્યુત દ્યુતિ ગાત, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય,
જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, આદિ મધ્ય તવ ના અવસાન, આદિ મધ્ય તવ પ્રભાવથી સૌ વેદ અજાણ, પ્રભાવથી સૌ વેદ અજાણ, ભવ ભવ સ્થિતિ કરતી સંહાર, ભવ ભવ સ્થિતિ કરતી સંહાર, વિશ્વ વિમોહન સ્વૈર વિહાર, વિશ્વ વિમો સ્વૈર વિહાર, જય જય ગિરિવર રાજ કિશોરી, જય 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 ગિરિવર રાજ કિશોરી, જય જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, સતી સ્ત્રીઓ મા માત તુજ થતી પ્રથમ ગણના, સહસ્ર શેષ સરસ્વતી સમજે ના મહિમા, સમજે ના મહિમા, જાણી માત મનોરથ મારા, જાણી માત મનોરથ, જાણી માત મનોરથ મારા, જાણી માત મનોરથ, વસે સર્વ ઉર નગરે ન્યારા, વસે સર્વ ઉર નગરે ન્યારા, પ્રગટ કર્યા ના એથી મે, પ્રગટ કર્યા ના એથી મે, વધી જાનકી વંદીને, વધી જાનકી વંદીને,
તમે જાણો છો મારા મનના મનોરથોને, એટલા માટે હું તમારી આગળ મારા મનોરથોને પ્રગટ કરતી નથી, સીતાએ કહ્યું. અને જગદંબાએ પછીથી શુભાશીર્વાદ પ્રદાન કર્યા. રામ વળી પાછા આવ્યા અને વિશ્વામિત્ર મુનિની પાસે આવીને રામ અને લક્ષ્મણે બધી કથા કહી બતાવી. ગુરુને શિષ્યના સંબંધને જુઓ, કઈ જાતનો સંબંધ છે. રામે આ વાતને ગુપ્ત રાખી નહીં, મહામુનિ વિશ્વામિત્રની પાસે આવ્યા પછીથી રામે અને લક્ષ્મણે પોતપોતાની રીતે આ વાત કહી બતાવી કે અમે ઉપવનમાં ગયા હતા જોવાને માટે, ત્યાં જનકની સુપુત્રી સીતા અચાનક અમે જોઈ અને જોયા પછીથી અમને એક પ્રકારનું આકર્ષણ થયું. સામાન્ય ગુરુ હોય જે શિષ્યની વાતને સાનુભૂતિપૂર્વક સમજે નહીં તો કદાચ આટલું સાંભળીને લાકડી લે કે તમે ગયા હતા ક્યાં, ક્યાં ગયા અને આકર્ષણ કરીને આવ્યા, આ તમારું કામ છે. પરંતુ મહર્ષિ વિશ્વામિત્ર એક પ્રકારે જનક જેવા હતા, પિતા તુલ્ય હતા રામ અને લક્ષ્મણને માટે, સંસ્કાર પિતા તેમના એક પ્રકારે હતા, એ બધું સમજી શકતા હતા સાનુભૂતિપૂર્વક. એટલે તેમની આગળ રામ અને લક્ષ્મણે પોતાના મનને અભિવ્યક્ત કર્યા અને તેમની વાત સાંભળ્યા પછીથી વિશ્વામિત્ર પ્રસન્ન થયા. વિશ્વામિત્રે કહ્યું કે બહુ સારી વાત છે, કારણ કે વિશ્વામિત્ર એટલા માટે જ લાવ્યા હતા ધનુષ્ય યજ્ઞની અંદર, ઘણી સારી વાત છે. વિશ્વામિત્રે પછીથી એમને કહ્યું કે હું આશીર્વાદ આપું છું, તમારી મનોકામનાની પૂર્તિ થાય, સીતાની પ્રાપ્તિ તમને થાય તેને માટે હું આશીર્વાદ આપું છું, અને આપણે તો જવાનું છે પછીથી જ્યાં સ્વયંવર થવાનો છે તે રંગમંડપની અંદર જવાનું છે, ને રંગમંડપની અંદરથી જ્યારે આપણે જઈશું ત્યારે ત્યાં આગળ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું હશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે તુલસીદાસજી મહારાજે કહ્યું છે, કરતા સીતા સ્વભાવ ખાણ, કરતા સીતા સ્વભાવ ખાણ, ગુરુ પાસ ગયા પ્રેમ પ્રાણ, ગુરુ પાસ ગયા પ્રેમ પ્રાણ, રામે કૌશિક ને બધું કહ્યું, રામે કૌશિક ને બધું કહ્યું, શ્રુત સ્વાભાવિક રીતે વયું,
શ્રોત સ્વાભાવિક રીતે વય હતો એ મનો સરળ સ્વભાવ હતો એ મનો સરળ સ્વભાવ વિશ્વામિત્ર નો ગાઢ પ્રભાવ વિશ્વામિત્ર નો ગાઢ પ્રભાવ છળ સ્પર્શી શકતું ના કેમ એ છળ સ્પર્શી શકતું ના કેમે હતો અવિશ્વાસ નો અભાવ હતો અવિશ્વાસ નો અભાવ હતો અવિશ્વાસ નો અભાવ હતો મનોરથ સફળ સૌ થાવો માનો થાવો ગીત જીવન નું સુખે ગાવો ગીત જીવન નું સુખે ગાવો રામ લક્ષ્મણ આનંદ પામ્યા રામ લક્ષ્મણ પામી શ્રેષ્ઠ એવો શિર પાવો પામી શ્રેષ્ઠ એવો શિર પાવો
આશીર્વાદ આપ્યા તમારી મનોકામનાની પૂર્તિ થજો. બીજે દિવસે પ્રભાતે નિત્યકર્મથી નિવૃત્ત થઈને રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ધનુષ્ય યજ્ઞ થવાનો હતો ત્યાં આગળ રંગભવનમાં ગયા મંડપમાં પ્રવેશ કર્યો તેમણે એટલે મહારાજા જનકે સમુચિત આસનો પ્રદાન તેમને કર્યા કારણ કે તે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રના મહિમાને જાણતા હતા તેમની અસાધારણતાને સમજતા હતા એટલા માટે તેમને સમુચિત આસન પ્રદાન કરવામાં આવ્યા. પરંતુ તે વખતે ભગવાન રામના દર્શન સભામાં સમુપસ્થિત જનોએ કર્યા જેવી જેમની દ્રષ્ટિ હતી તે રીતે રામ તેમને દેખાયા. તુલસીદાસજી લખે છે જાકી રહી ભાવના જેસી તિન પ્રભુ મૂર્તિ દેખી તેસી જેવી જેની ભાવના હતી તેવા પ્રભુ તેમને દેખાયા. આદ્ય શંકરાચાર્ય મહારાજ લખે છે કે જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં આત્મજ્ઞાની પુરુષને પરમાત્મા સિવાય કાંઈ પણ દેખાતું નથી. યત્ર યત્ર મનોયાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનમ જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં પરબ્રહ્મ પરમાત્માનું જ દર્શન થાય તત્ર તત્ર સમાધય ત્યાં ત્યાં પછી સમાધિ અવસ્થા થઈ જાય. કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પોના પરપોટાઓ પછી મનની અંદર પેદા થાય જ નહીં. મન શાંત જ રહે પરમાત્માની સાથે સંમિલન સુખને અનુભવે આત્મજ્ઞાનીની દ્રષ્ટિ આવી હોય તો પછીથી તુલસીકૃત રામાયણની અંદર રામચરિતમાનસમાં સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે ભક્તની દ્રષ્ટિનું વર્ણન કરતા લખ્યું સિય રામમય સબ જગજાની કરૌ પ્રણામ જોરી જુગ પાની સમસ્ત જગતની અંદર રામ અને સીતાનું દર્શન કરી અને બે હાથ જોડીને હું સૌને પ્રણામ કરું છું. પોતાના આરાધ્ય અથવા ઉપાસ્ય દેવનું દર્શન જીવ માત્રની અંદર ભક્ત કરતો હોય છે. જે પ્રકારની જેની દ્રષ્ટિ છે તે પ્રકારનું તેનું દર્શન હોય છે અને દ્રષ્ટિનો મુખ્ય આધાર મનની વૃત્તિ ઉપર હોય છે અને મનની વૃત્તિનો મુખ્ય આધાર તેની પોતાની સંસ્કૃતિ જે છે મનની તેના ઉપર હોય છે. જે પ્રકારની જેની ભાવના મનનું જે પ્રકારનું સંસ્કારીકરણ તે પ્રકારે તેની વૃત્તિ બંધાય અને તે મનોવૃત્તિ તેની દ્રષ્ટિ દ્વારા પ્રતિબિંબિત થાય અને તે પ્રકારે પછી તેનું દર્શન થાય અને તેવી જ તેની પ્રવૃત્તિ થાય. મનની અંદર જો પ્રેમ હોય તો પછી નેનની અંદર પણ પ્રેમ પ્રગટ થાય વાણી દ્વારા પણ પ્રેમની જ અભિવ્યક્તિ થાય અને પ્રવૃત્તિ પણ પ્રેમમય થાય. પરંતુ મનની અંદર જો વિદ્વેષ હોય તો વાણીની અંદર પણ વિદ્વેષ પ્રગટ થયા સિવાય રહે નહીં. માનવ ગમે તેટલું છુપાવવા માગે તો પણ ચિરકાળ સુધી છુપાવી શકે નહીં. આંખની અંદર પણ વિદ્વેષનો વહની દ્રષ્ટિગોચર થાય વૃત્તિ અને દ્રષ્ટિ એકરૂપતા સાધે વાણી પણ એકરૂપતા સાધે અને પછીથી તેની પ્રવૃત્તિ પણ તે જ પ્રકારની થાય વિદ્વેષથી પ્રેરાયેલી. રામચરિત માનસની અંદર તુલસીદાસજી લખે છે કે જ્યારે રામે રંગ મંડપની અંદર પ્રવેશ કર્યો ત્યારે જુદી જુદી જાતની જે જનતા ત્યાં આગળ સમુપસ્થિત હતી તે જનતાને શ્રીરામ જુદા જુદા સ્વરૂપે પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયને અનુલક્ષીને દેખાયા. તે વખતે આપણને શ્રીમદ ભાગવતનું સ્મરણ થાય છે. શ્રીમદ ભાગવતની અંદર પણ મહર્ષિ વ્યાસે ખૂબ જ સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું વર્ણન તે વખતે કર્યું છે, જે વખતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કંસનો નાશ કરવાને માટે રંગભવનની અંદર, રંગમંડપની અંદર, રંગભૂમિની અંદર પ્રવેશ્યા હતા, તો તે વખતે જે સમુપસ્થિત જનતા હતી એ સમુપસ્થિત જનતાને ભગવાન કૃષ્ણનું દર્શન પોતપોતાની યોગ્યતાના પ્રમાણમાં જુદી જુદી રીતે થયું હતું તેનું વર્ણન મહર્ષિ વ્યાસ પોતાની લાક્ષણિક શૈલીથી કરે છે. મલ્લાનામ શનૈર નૃણામ નરવરહ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓએ ભગવાન કૃષ્ણને જોયા તો એમને એવું લાગ્યું કે આ તો સાક્ષાત સ્મરહ કામદેવતા કંદર્પ જ છે. મલ્લો હતા એ મલ્લોએ જયારે ભગવાન શ્રી કૃષ્ણને જોયા ત્યારે તેમને એમ લાગ્યું કે આ તો કોઈ મહાન મલ્લ છે, આપણે સાપણે તેમની બરાબરી કરી શકીશું નહીં. અને જે માનવો હતા સામાન્ય કક્ષાના, તેમને કોઈ ઉત્તમ પ્રકારના માનવ હોય તેવા પ્રતીત થયા ભગવાન શ્રી કૃષ્ણ. ગોપો જે હતા, ગોપ બાળો, તેમને પોતાના સ્વજન જેવા લાગ્યા. અને જે ક્ષિતિભુજ હતા, રાજાઓ હતા, તેમને શાસક જેવા દેખાયા. માતા પિતા જે હતા, પોતાના માતા પિતા હોય તેવા નાના બાળકો જે ભેગા થયા હતા, તેમને ભગવાન કૃષ્ણ માતા પિતા તુલ્ય લાગ્યા. કંસને મૃત્યુવત દેખાયા, જાણે કે કાળ જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હોય તે રીતે કંસને દેખાયું. અને વિદુષામ જે વિદ્વાનો હતા, તેમને વિરાટ પરમાત્મા જાણે કૃષ્ણના સ્વરૂપમાં પધાર્યા હોય તેવું લાગ્યું. યોગીઓને પરમ તત્વ સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ તેવી અનુભૂતિ થઈ. અને વૃષ્ણિ વંશના જે વંશીઓ હતા, તેમને ઉત્તમ પ્રકારના કોઈ દેવ આવ્યા હોય તેવું લાગ્યું. આવી રીતે પોતાના ભાઈની સાથે, નાના ભાઈની સાથે પ્રવેશેલા ભગવાન શ્રી કૃષ્ણ જે હતા, તે શ્રીકૃષ્ણ એમને જોયા પછીથી બીજા જુદા જુદા માનવોના ઉપર પ્રતિક્રિયા પડી. મલ્લાનામ શનૈર નૃણામ નરવરહ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ હો મૃત્યુર્ભોજપતિર્વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતઃ સાગ્રજ. બળરામ સાથે રંગમંડપમાં પ્રવેશેલા ભગવાન શ્રીકૃષ્ણને જોઈ આ રીતે જુદી જુદી જાતની પ્રતિક્રિયાઓ ત્યાં જે દર્શકો ઉપસ્થિત હતા તે દર્શકોના ઉપર પડી તે પ્રકારનું વર્ણન સુખદેવજી મહારાજ પરીક્ષિતની આગળ કરે છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદની અંદર તે જ પ્રકારનું વર્ણન રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ કરે છે કે રામનું જયારે દર્શન થયું સૌને, ધનુષ્ય યજ્ઞ થતો હતો તે મંડપની અંદર, તો પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે શ્રી રામ તેમને દેખાયા. માનવ જેટલો વિકાસ કરતો હોય, માનવનું મન જે ભૂમિકા પર પહોંચ્યું હોય તેને તેવું જ બધે દેખાયા કરે છે, તે સિવાય પછી કઈ દેખાતું જ નથી. વૈરાગ્ય શતકની અંદર ભર્તુહરિ મહારાજ લખે છે કે એક સમય એવો હતો મારા જીવનની અંદર જ્યારે સમસ્ત જગત મને નારીમય દેખાતું હતું. યદા સિદ્ધ અજ્ઞાનમ સ્મરતિ મિર સંસ્કાર જનિતમ તદા દૃષ્ટમ નારી મયમિદમ અશેષમ જગદપી. જ્યારે સ્મરતિમિર સંસ્કાર જનિતમ અજ્ઞાનમ, કામદેવના પ્રભાવથી પેદા થયેલું અજ્ઞાન જ્યારે મારા અંતઃકરણની અંદર હતું ત્યારે, તદા તે વખતે નારીમય અશેષમ જગદપી દૃષ્ટમ, ત્યારે સમસ્ત જગત મને નારીમય દેખાતું હતું, પિંગળાવત પ્રતીત થતું હતું. પરંતુ ધીરે ધીરે તે અવિદ્યાનો અંધકાર દૂર થઈ ગયો અને હવે જ્યારે બ્રહ્મ જ્ઞાન મારા અંતઃકરણની અંદર અંજાઈ ગયું છે તો મને હવે સમસ્ત જગતની અંદર, ત્રિભુવનની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ત્રિભુવનમ અપી બ્રહ્મ મનુતે, ત્રિભુવનમ અપી બ્રહ્મ મનુતે, ત્રણેય લોકની અંદર બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્માનું જ મને દર્શન થાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જુજવે રૂપે અનંત ભાષે. વૃંદાવનમાં ગોપિકાઓને ઉદ્ધવજીએ કહેલું કે તમે પરમાત્માનું ધ્યાન ધરો તો કઈક શાંતિ સાંપડે. ગોપિકાઓએ કહેલું કે અમારે શું ધ્યાન ધરવાનું છે, અમે તો પરમાત્માને સર્વત્ર જોઈએ જ છીએ, પરંતુ અમારે તો પરમાત્માને શ્રી કૃષ્ણ સ્વરૂપે જોવા છે, તે જ સ્વરૂપે અમારે મળવું છે. અત્યારે પણ અમે ગોકુળની રજની અંદર પણ તે જ કૃષ્ણની ઝાંખી કરીએ છીએ, કદંબ વૃક્ષમાં પણ અમને તે જ શ્યામ દેખાય છે, વર્ષા ઋતુના વાદળ આવે છે ત્યારે પણ અમને ઘન શ્યામનું દર્શન થાય છે. એવી કોઈ પણ ક્ષણ નથી, એવું કોઈ સ્થળ નથી જ્યારે અમે અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ ચંદ્રનું સાનિધ્ય અનુભવતા ના હોઈએ. અનુભવીએ છીએ અમે, અમારે ધ્યાન કરવાની આવશ્યકતા નહીં, અમારે તો પરબ્રહ્મ પરમાત્માના એકમાત્ર પ્રતીક જેવા, પ્રતિનિધિ જેવા, જે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર અમારા પ્યારા છે, પ્રિયતમ છે, તેમને જ મળવું છે, તેમની સાથે જ મળવું છે, તેમની સાથે જ વાતો કરવી છે, તે સિવાય અમને સુખની સંપ્રાપ્તિ નહીં થઈ શકે. ભગવાન પ્રગટ થશે ત્યારે જ આનંદ આવશે, મહાકવિ દયારામે લખ્યું. તે જ ભાવ ગોપિકાઓએ ઉદ્ધવજીને કહ્યું. પ્રગટ મળે સુખ થાય ગિરિધર, પ્રગટ મળે સુખ થાય, પ્રગટ મળે સુખ થાય ગિરિધર, પ્રગટ મળે સુખ થાય. અંતરયામી અખિલ જગતમાં, અંતરયામી અખિલ જગતમાં, કહે કોનું દુખ જાય, ગિરિધર પ્રગટ મળે સુખ થાય, પ્રગટ મળે સુખ થાય, ગિરિધર પ્રગટ મળે સુખ થાય.
કમળો જેને થયો છે તેને સર્વત્ર પીળું લાગે, કારણ કે તેની દ્રષ્ટિમાં પીળાશ છે, પરંતુ કમળો હઠી જાય પછીથી સર્વત્ર જે પ્રકારનું સ્વરૂપ હોય તે પ્રકારનું સ્વરૂપ, તેવા રૂપ અને રંગો પ્રતીત થાય. એવી રીતે અવિદ્યાનો કમળો થયેલો હોય જે જીવોને, તે જીવોને ભેદભાવયુક્ત જગતનું દર્શન થાય, રાગદ્વેષયુક્ત સંસારનું દર્શન થાય, તે સંસારની અંદર અનાત્મ પદાર્થો સિવાય બીજું કાંઈ દેખાય નહીં. પરંતુ અવિદ્યાના કમળાનો નાશ જેમના જીવનમાંથી થયો હોય, સદગુરુના પુણ્ય પ્રતાપે કરીને, શુભાશીર્વાદના સુપરિણામ સ્વરૂપે, સાધનાત્મક અનુષ્ઠાનોના પરિણામ સ્વરૂપે, એવા જે પુરુષો હોય તેમને પછીથી દિવ્ય દર્શન લાદે, અને તે દિવ્ય દર્શનના પરિણામ સ્વરૂપે જ્યાં જ્યાં તેમની દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં તેમને પ્રિયતમ પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નથી, તે જ દેખાયા કરે. બ્રહ્મ વિષ્ણુ વ્યાપક પરમાત્મા ચરાચર જગતની અંદર શ્રી રામનું જ દર્શન થયા કરે. ભગવાન રામ જ્યારે પધાર્યા ત્યારે પણ જેટલા પણ ત્યાં ધનુષ્ય યજ્ઞની અંદર માનવો હતા, તેમણે જુદી જુદી રીતે શ્રી રામને પોતપોતાની જેવી ભૂમિકા હતી તે રીતે જોયા, અને ભૂમિકાને અનુલક્ષીને પછીથી તેવી પ્રતિક્રિયાઓને પણ તેમણે પછીથી અનુભવી હતી, અને તેના પરિણામે સુખ તથા તો દુઃખ દેખાયા. તુલસીદાસજી લખે છે,
જેની રહી ભાવના જેમ, જેની રહી, જેની રહી ભાવના જેમ, જેની પ્રભુ મૂર્તિ દેખાઈ તેમ, પ્રભુ મૂર્તિ દેખાઈ તેમ, પ્રભુ મૂર્તિ દેખાઈ તેમ, પ્રભુ મૂર્તિ દેખાઈ. જોયું નૃપે મહારણ ધીર, જોયું નૃપે મહારણ ધીર, વીર રસે કે ધર્યું શરીર, વીર રસે કે ડર્યા કુટિલ નૃપ દેખી રામ, ડર્યા કુટિલ નૃપ દેખી રામ, મૂર્તિ ભયાનક લાગી શ્યામ, મૂર્તિ ભયાનક, અસુરો છલથી વેશ ધરી, અસુરો છલથી વેશ ધરી, નૃપતિ તણો જે રહ્યા બળી, નૃપતિ તણો જે રહ્યા બળી, પ્રગટ તે મને કાળ સમા, પ્રગટ તે મને કાળ સમા, દેખાયા રઘુવીર મહાદેખાયા દેખાયા રઘુવીર મહાદેખાયા નારી હર્ષાન્વિત બની નિજમતી રુચિ અનુસાર જોવા લાગી મૂર્તિમાં પ્રગટેલો શૃંગાર અનુપમ સોહી હો રહ્યો એવો કરી વિચાર દ્રષ્ટિથી પામી નહીં માધુર્ય તણો પાર દ્રષ્ટિથી પામી નહીં માધુર્ય તણો પાર એક જ ઘરમાં એક જ કન્યા હોય પિતા તેને જુદી રીતે જુએ ભાઈ જુદી રીતે જુએ ભાઈની દ્રષ્ટિ જુદી છે બીજી કન્યા ઘરમાં બેન હોય તેની જુદી દ્રષ્ટિ અને તેનો જેની સાથે વિવાહ થવાનો હશે તેની વળી જુદી જ દ્રષ્ટિ જે પ્રકારની જેની દ્રષ્ટિ છે તે પ્રકારની તેની વૃત્તિ તે પ્રકારની તેને માટે સૃષ્ટિ થઈ જાય છે વિદ્વાનોએ વિરાટ રૂપે પ્રભુને જોયા રામને વિદ્વાનોએ વિરાટ રૂપ વિદ્વા વિરાટ રૂપ પ્રભુને પેખ્યા દિવ્ય સ્વરૂપ પ્રભુને બહુમુખ કર પગલોચન શીષ બહુમુખ કર પગલોચન શીષ વર્ણ વેલ વેદ મહી ઈશ વર્ણ વેલ વેદ મહી ઈશ જનક તણા પરિવારે તેમ જનક તણા પરિવારે તેમ પ્રિય કોઈક સ્વજનની જેમ પ્રિય કોઈક હરિભક્તો એ ઈષ્ટ સ્વરૂપ હરિભક્તો જોયું સુખદ પ્રશાંત અનુપ જોયું સીતાનો સુખ સ્નેહ ભર્યો સીતાનો સુખ સ્નેહ ભર્યો ભાવ જાય કે મેં ન કહ્યો 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 દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહી દ્રષ્ટિ તેવી બની વાત એ સત્ય રહી બની વાત એ રાજા રાજ સમાજમાં કોશલ રાજ કિશોર સુંદર શ્યામલ ગૌરતન વિશ્વ વિલોચન ચોર વિશ્વ વિલોચન ચો
દુઃખોને ચોરનારા ક્રોધ કામ આદિ દુર્ગુણોને ચોરનારા ભગવાન શ્રી છે એટલા માટે તેમને ચોર પરમ ચોર કહેવામાં આવે છે છેવટે અવિદ્યાને પણ ચોરી લે વિરહની વ્યથાને ચોરી લે અશાંતિને ચોરી લે ક્લેશ અને બંધનોને ચોરે એટલા માટે પરમ ચોર સૌના મનને ચોરે એટલા માટે ચોર ભગવાનને કહેવામાં આવ્યા એ ત્યાં વિરાજ્યા હતા રંગ મંડપમાં ને જુદા જુદા માણસો જુદી જુદી રીતે તેમને જોતા હતા મસૂરીની અંદર કેટલાય માણસો હિમાલયમાં જ્યાં અમે રહીએ ત્યાં પ્રવચનો સાંભળવા માટે આવે એકવાર એક બેન મારી પાસે આવ્યા પંજાબના બહુ મોટી ઉંમરના આવીને રડવા લાગ્યા મેં કહ્યું શી વાત છે કેમ રડો માતાજી પણ હતા અમારા તે વખતે એ બેન રડતા જ જાય થોડા વખત પછીથી શાંત થયા મેં કહું કેમ રડવું આવે છે શી વાત છે તો કે મને એમ જ થયા કરે છે તમારા પ્રવચન સાંભળ્યા પછીથી કે હું તમારી પૂર્વજન્મની બહેન છું મેં કહું સારું સારું એમાં શું ખોટું બહેન છું એમ લાગે છે તો શું ખોટું પણ એના પતિ સાથે હતા તો કે આ તો જેના જેના પ્રવચન સાંભળે એમાંના કેટલાયને આવું જ કે છે કે હું પૂર્વજન્મની બહેન તો આને કેટલા ભાઈઓ હતા પૂર્વજન્મ મેં કહું એ તો એ જાણે મને કઈ ખબર પડે તો કે યોગેશ્વરજી સાચું શું કોને તમે મેં કહું સાચી વાત તો એ છે કે મારે પૂર્વજન્મમાં કોઈ બહેન જ નહોતી હતી છતાં પણ હવે આમને એમ લાગતું હોય કે પૂર્વજન્મમાં બહેન છું તો કઈ વાંધો મને તો કશો લાગતો નથી મને કઈ આમાં વાંધો નહીં જો એના આત્માનો વિકાસ થતો હોય તો
બે ત્રણ દિવસ સુધી આવીને આગ્રહ જ કર્યા કરે, યોગેશ્વરજી તમે કહો કે તમે પૂર્વ જન્મના મારા ભાઈ હતા, એટલું જ નહીં પણ પ્રવચનમાં જાહેર પણ કરો. મેં કહું પણ કઈ ફાયદો આનાથી જાહેર કરવાથી? મારે તો કોઈ બેન જ નહોતી, પછી જાહેરાત કરવાની વાત ક્યાં આવી? અને તમને ગમતું હોય તો, તમારી તેવી દ્રષ્ટિ હોય તો તમારે માટે ઠીક છે, કઈ વાંધો નથી. તો કે તમે જાહેર કરવા ના કહી નહીં. મેં કહું ખોટી જાહેરાતો કદી કરતો નથી, સાચી હોય તો કરું. હવે હમણાં જાહેરાત કરી, સાચી છે એટલે કરવી પડે મારે પણ જાહેરાત, ખોટી હોય તો હું ના કરું. આ ખર્ચના પૈસા માટે જાહેરાત કરી લો, શું ખોટી વાત એમાં? કોઈને ક્યાંય લઈ જવાનું હોય પડીકું બાંધીને પોટલું બાંધીને તો ઠીક, કે ભાઈ ખર્ચને પહોંચી વળવા, આવશ્યકતા પ્રમાણે ઈચ્છા પ્રમાણે થોડું ઘણું આપજો, શું મોટી વાત એમાંથી? કઈ મોટી વાત? અને આટલી બધી જનતા આવે એમાં અવારનવાર જાહેરાત કરવી પડે તે પણ બરાબર નહીં ને? આજે પહેલી જ વાર જાહેરાત કરીશ. અને તમે જો વધારે નહીં ને પાંચ પાંચ રૂપિયા, કોઈની શક્તિ હોય તો દસ દસ રૂપિયા, કોઈની શક્તિ ના હોય તો છેવટે એક રૂપિયો પણ ત્યાં પુસ્તકો વેચાય છે ત્યાં આપતા જશો. આજે નહીં ને કાલે લાવો, પરમ દિવસે લાવો, ત્રીસમી સુધીમાં લાવજો, તો ત્યાં આપતા જશો ને કહેશો કે આ પ્રવચનમાં જે ખર્ચ થાય તેના ફાળામાં છે, ધર્માદા નથી એમ પાછા કહેજો. તો આટલી બધી જનતા પાંચ રૂપિયા દસ રૂપિયા એક એક આપે તો પણ એમને પરિવાર, મને નથી લાગતું કપીલ કરવી પડે. શું આમાં મોટી વાત હતી? સાચી વાતોની જાહેરાત થાય. પણ હવે જે વાત હોય જ નહીં તેની જાહેરાત શું મારે કરવાની હોય? હોય જ નહીં. આકાશમાં ફૂલ થયું, કોઈએ મને કહ્યું, હવે એની જાહેરાત હું કરું? આકાશમાં ફૂલ થાય જ નહીં, એને શું જાહેરાત કરું? મેં કોઈ જાહેરાત નહીં કરું. તો કે ત્યારે હવે હું તમારી બેન નહીં લો. પતી ગયું? ક્યાં સુધી ચાલ્યું આ? અઠવાડિયું થયું આ વાતને, અઠવાડિયા સુધી આ બધું ચાલ્યું. મેં કહું તારે હવે રડવાના નહીં? તો કે બિલકુલ નહીં. હવે તમે ભાઈ નહીં તો હું રડું કેમ? અને પછીથી એ પછીથી બીજે ઠેકાણે એક શહેરમાં પ્રવચનો ચાલતા હતા, ત્યાં પણ આ બેન ને એના પતિ ગયા. તો કે તું જા, મારે જવું નથી. તો કે ના, હું તો જવાની, તમારામાં વૈરાગ્ય નથી. હવે તે સાંભળીને આવ્યા તોય મને કે મને ખરા ધર્મ ભાઈ મળી ગયા મારા પૂર્વજન્મના. મેં કહું તમારે કેટલા પણ આટલા બધા ભાઈઓ? તો કે હવે તો ખરેખરા મળ્યા છે. જેમ મીરાને ખરેખરા મળેલા તે મને પણ ખરેખરા મળ્યા. મેં કોઈ સંભાળજો ભાઈ, સંભાળવા જેવા છે. મને કે હું તો સંભાળું જ છું. અને મહિનો થયો એટલે પેલા એના પતિ આવ્યા. મને કે બહુ મુસીબતમાં પડ્યો. મેં કહું થયું શું? તો કે મારી પત્ની તો પેલાની જોડે જતી રહી. થયું શું? બહુ ઉપાધિમાં પડી ગયો હું. મારે હવે રામની પેઠે શોધવા જવું પડે. મેં કહું કઈ રિપોર્ટ બિપોર્ટ આપ્યો? તો કે રિપોર્ટ તો પોલીસમાં આપેલો છે, પણ આનું કઈ ઠેકાણું નથી. મહાત્માનું કઈ ઠેકાણું નહીં, પૂરું સરનામું મને તો ખબર નથી. તે છ મહિના થયા એટલે વળી પાછા મસૂરીમાં મારા પ્રવચન ચાલતા હતા અને એ બેન પાછા આવ્યા એના પતિની સાથે. મેં કહું ક્યાં ગયેલા? તો કે યાત્રાએ. સારું. છ મહિના પડા ભાઈને કઈ કાગળ પત્ર તો લખવો તો શું થાય? મેં કહું તમને ભાઈ મળી ગયા? તો કે હવે એવા જ નીકળ્યા. જીવનમાં જેની અંદર સ્થિરતા નથી ને એની દ્રષ્ટિ પણ સ્થિર નથી. વિકાસના પરિણામે જે દ્રષ્ટિ લાદે છે માનવને તે પછી ચિરકાળ સુધી ટકે. અને આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ, આપણું દર્શન એવું હોવું જોઈએ જે આપણા જીવન વિકાસમાં બાધક ન બને, સાધક થાય, માનવતાથી મંડિત હોવું જોઈએ, પરમાત્મા તરફ લઈ જનારું હોવું જોઈએ, આપણને તારનારું હોવું જોઈએ, ડૂબાડનારું ના હોવું જોઈએ. રામને જોવાથી જે જે પ્રતિક્રિયાઓ જુદા જુદા માનવોના મનની અંદર થયેલી તે બધી જ પ્રતિક્રિયાઓ ઉદાત્ત પ્રતિક્રિયાઓ છે, ઉત્તમ પ્રકારની પ્રતિક્રિયાઓ હતી. અને સીતાના મનમાં જે પ્રતિક્રિયા થઈ એને માટે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ લખે છે કે મારી પાસે શબ્દો નથી એ પ્રતિક્રિયાને કેવી રીતે વર્ણવું, કારણ કે એ પ્રતિક્રિયા વર્ણવી શકાય તેવી નથી, અવર્ણનીય છે, વાણી ત્યાં પહોંચી શકે નહીં, અનુભવનો જ વિષય છે. બધા જ માણસો પોતપોતાની રીતે આ પ્રતિક્રિયાને અનુભવતા હોય છે. કોઈ સામાન્ય રીતે અનુભવે, કોઈ અસામાન્ય રીતે અનુભવે, વાણી દ્વારા તેની અભિવ્યક્તિ મારાથી થઈ શકશે નહીં. અવાગ મનસ ગોચર છે આ ક્રિયા પ્રતિક્રિયા, તુલસીદાસજી એમ કહીને પોતાનો સંયમ બતાવે છે, વાણીનો સંયમ બતાવે છે. માં ભજન ગાશે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ शान्तिः ॐ शान्तिः।